એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનુસાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના અમેરિકન સાહિત્યની એક અત્યંત પ્રભાવશાળી અને કહી શકાય કે વિવાદાસ્પદ કૃતિ પર વાત કરીશું, વિલિયમ એસ બરોઝની નેકેડ લંચ.
અને આ એક એવું પુસ્તક છે જેની જેટલી પ્રશંસા થઈ છે એટલી જ ટીકા પણ થઈ છે. ઘણા લોકો તો એને વાંચવું જ અશક્ય માને છે.
બરાબર, છતાં પણ તેને એક સીમાચિહ્નરૂપ કૃતિ ગણવામાં આવે છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આટલી અસ્તવ્યસ્ત અને વાંધાજનક કિતાબ આટલી મહત્વની કેમ છે.
મને લાગે છે કે આ સવાલનો જવાબ બરોઝના વ્યક્તિત્વમાં જ છુપાયેલો છે. તેઓ બીટ જનરેશનનો હિસ્સો હતા, પણ જેક કેરુએક કે એલન ગિન્ઝબર્ગ જેવા નહોતા.
એટલે એમનાથી અલગ કઈ રીતે?
તેઓ વધુ ઉંમરના હતા, દુનિયાને વધુ કઠોર અને નિરાશાવાદી નજરે જોતા હતા, અને તેમના લખાણનો કેન્દ્રવર્તી વિચાર હંમેશા નિયંત્રણ રહ્યો છે.
નિયંત્રણ એટલે કે કંટ્રોલ?
હા, સમાજ, સરકાર, ભાષા અને સૌથી વધુ તો વ્યસન. આ બધું વ્યક્તિ પર કેવી રીતે નિયંત્રણ મેળવે છે એ જ એમનો મુખ્ય વિષય હતો.
અને નેકેડ લંચ તો જાણે આ જ વિચારનું એક ભયાનક ગ્રાફિક ચિત્રણ છે. 1959માં જ્યારે તે પ્રકાશિત થઈ ત્યારે તો અમેરિકામાં એના પર પ્રતિબંધ મુકાયો હતો, ખરું ને?
હા, બિલકુલ. તેના પર અશ્લીલતાનો કેસ ચાલ્યો હતો, અને એ કેસ માત્ર એક પુસ્તક માટે નહોતો, એ તો અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેની લડાઈ હતી.
અને એમાં જીત થઈ?
હા, 1966માં જ્યારે કોર્ટે તેને સાહિત્યિક કૃતિ તરીકે માન્યતા આપી ત્યારે એ સાબિત થયું કે સાહિત્યનું કામ માત્ર સુંદરતા બતાવવાનું નથી, પણ સમાજની કડવી વાસ્તવિકતાઓને પણ સામે લાવવાનું છે.
તો ચાલો એ દુનિયામાં જ પ્રવેશ કરીએ. આ પુસ્તકમાં કોઈ સીધી સાધી વાર્તા તો છે જ નહીં, તો શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે વિલિયમ લી નામના એક પાત્રથી, જે ખરેખર તો બરોઝનું જ એક સ્વરૂપ છે. લી એક ડ્રગ વ્યસની છે જે કાયદાથી અને પોતાના આંતરિક ભયથી ભાગી રહ્યો છે.
અને આ ભાગદોડ તેને ક્યાં લઈ જાય છે?
એ તેને અમેરિકા અને મેક્સિકોથી ઇન્ટરઝોન નામના એક કાલ્પનિક શહેરમાં લઈ જાય છે.
ઇન્ટરઝોન, આ નામ જ કંઈક અલગ લાગે છે. આ કોઈ વાસ્તવિક જગ્યા છે કે પછી કોઈ માનસિક અવસ્થા?
એને દુઃસ્વપ્ન જેવી માનસિક અવસ્થા કહેવી વધુ યોગ્ય રહેશે. ઇન્ટરઝોન એક એવી અરાજક જગ્યા છે જ્યાં સમાજના બધા નિયમો તૂટી જાય છે. દરેક પ્રકારની વિકૃતિ અને ઈચ્છાઓને છૂટો દોર મહે છે.
મતલબ કે અહીં મુખ્ય સંઘર્ષ કોઈ ઘટનાનો નથી, પણ એક વિચારનો છે. તમે શરૂઆતમાં નિયંત્રણ શબ્દ વાપર્યો હતો. શું જંક એટલે કે હેરોઇન એ જ નિયંત્રણનું મુખ્ય પ્રતીક છે?
તમે બરાબર મુદ્દા પર આવ્યા. બરોઝ માટે જંક માત્ર એક નશીલો પદાર્થ નથી, એ નિયંત્રણનું અંતિમ સ્વરૂપ છે.
અંતિમ સ્વરૂપ કઈ રીતે?
તમે જુઓ, વ્યસની એક સંપૂર્ણપણે નિયંત્રિત વ્યક્તિ છે. તેની ચેતના, તેના વિચારો, તેની દરેક ક્રિયા બધું જ ફક્ત એક વસ્તુથી ચાલે છે.
આગલો ડોઝ ક્યાંથી મળશે?
બરાબર. બરોઝ કહે છે કે આ જ મોડેલ દરેક જગ્યાએ છે. સરકાર અને નાગરિક, કોર્પોરેશન અને ગ્રાહક. વ્યસન એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પણ એક રાજકીય વાસ્તવિકતા છે.
વાહ, આ વિચાર તો ખૂબ જ શક્તિશાળી છે. એટલે ભરૂસ એમ કહેવા માંગે છે કે આપણે બધા જ કોઈને કોઈ વસ્તુના વ્યસની છીએ જે આપણને નિયંત્રિત કરે છે. સત્તા, પૈસા, ટેકનોલોજી.
ચોક્કસ. અને આ નિયંત્રણના એજન્ટોને તેમણે પાત્રોનું રૂપ આપ્યું છે, જેમ કે
ડોક્ટર બેનવે. મેં જેટલું પણ આ પુસ્તક વિશે સાંભળ્યું છે એમાં ડોક્ટર બેનવેનું નામ સૌથી ભયાનક પાત્ર તરીકે આવે છે. કોણ છે
ડોક્ટર બેનવે? એ વિજ્ઞાન અને સત્તાની ક્રૂરતાનું પ્રતીક છે. તે લોકો પર ભયાનક શારીરિક અને માનસિક પ્રયોગો કરે છે.
પણ શા માટે? જ્ઞાન મેળવવા માટે?
ના, તેનો હેતુ જ્ઞાન મેળવવાનો નથી. તેનો એકમાત્ર હેતુ સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાનો છે. તે માનવીયતાને કચડીને લોકોને માત્ર આંકડા કે વસ્તુમાં ફેરવી દે છે.
આ તો ખૂબ જ ભયાનક છે. અને આ સિવાય પણ કેટલાક વિચિત્ર જીવો છે, ખરું ને? મગવમ્સ અને સેન્ટિપીડ્સ જેવા.
હા, મગવમ્સ શાંત જીવો છે જેમનું શોષણ થાય છે. તેઓ દબાયેલી નિર્દોષતાનું પ્રતીક છે.
અને સેન્ટિપીડ્સ?
વિશાળ. બોલતા સેન્ટિપીડ્સ એ ભ્રષ્ટાચાર અને અનિયંત્રિત શક્તિનું સ્વરૂપ છે. આ બધા વિચિત્ર જીવો દ્વારા બરોઝ એ દુનિયાના નૈતિક માળખાને દ્રશ્ય સ્વરૂપ આપે છે.
આવી અસ્તવ્યસ્ત દુનિયાને રજૂ કરવા માટે કોઈ સામાન્ય લેખન શૈલી તો કામ ન જ લાગે. પુસ્તકની રચના પણ બિન પરંપરાગત છે, નહીં?
બિલકુલ, એ આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત છે. તે બિન રેખીય છે. બરોઝે પોતે સૂચવ્યું હતું કે વાચક કોઈ પણ પાનાથી વાંચવાનું શરૂ કરી શકે છે.
કોઈ પણ પાનાથી? પણ એવું કેમ?
કારણ કે આ શૈલી સીધી રીતે વ્યસનીના ખંડિત અને અસ્તવ્યસ્ત મનને પ્રતિબિંબિત કરે છે. વ્યસની માટે સમય એક સીધી રેખામાં નથી હોતો. બધું જ વર્તમાનની તીવ્ર પીડાની આસપાસ ગોળગોળ ફરે છે.
અને આ માટે તેમણે પેલી કટઅપ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જેમાં લખેલા પાનાને કાપીને ફરીથી ગોઠવવામાં આવે.
હા, કારણ કે બરોઝ ભાષાને પણ એક વાયરસ તરીકે જોતા હતા.
ભાષા એક વાયરસ?
હા, તેમના મતે ભાષા આપણા વિચારોને ઘડે છે, પણ સાથે સાથે સીમિત પણ કરે છે. તે પણ એક નિયંત્રણ પ્રણાલી છે. એટલે કટઅપ ટેકનિકથી તેઓ ભાષાના તર્કને તોડીને તેની પાછળની કાચી વાસ્તવિકતા સુધી પહોંચવા માંગતા હતા.
તો આપણે જેની પણ વાત કરી, ઇન્ટરઝોન, ડોક્ટર બેનવે, વિચિત્ર જીવો અને આ તૂટેલી લેખન શૈલી, બધું જ પાછું પેલા નિયંત્રણના કેન્દ્રીય વિચાર પર આવીને ઊભું રહે છે.
ચોક્કસ. અને આ પુસ્તકનું શીર્ષક પણ એ જ વાત કરે છે, નેકેડ લંચ.
એનું શું અર્થ થાય છે?
બરોઝે પોતે સમજાવ્યું છે. એમણે કહ્યું, શીર્ષકનો અર્થ સ્પષ્ટ છે. નગ્ન ભોજન એક એવી થીજી ગયેલી ક્ષણ જ્યારે દરેક વ્યક્તિ જુએ છે કે તેના કાંટાના છેડે ખરેખર શું છે.
વાહ, આ તો ખૂબ જ ઊંડી વાત છે. એટલે એ સ્પષ્ટતાની ક્ષણ જ્યારે સમાજના બધા દેખાડા, બધી ભ્રમણાઓ દૂર થઈ જાય
અને તેની નીચેની ક્રૂર વાસ્તવિકતા સામે આવે. એક ક્ષણ જ્યારે તમને ખબર પડે કે સિસ્ટમ તમને શું ખવડાવી રહી છે અને બદલામાં સિસ્ટમ તમને કેવી રીતે ખાઈ રહી છે.
બરાબર.
સ્પષ્ટતાનો ચહેરો હંમેશા સંપૂર્ણ જરૂરિયાતનો ચહેરો હોય છે.
The face of evil is always the face of total need.
એટલે દુષ્ટતા કોઈ નૈતિક પસંદગી નથી, પણ એક મજબૂરી છે.
બરોઝના મતે દુષ્ટતા કોઈ મોટી ફિલોસોફી નથી, તે એક અત્યંત પ્રાથમિક વૃત્તિ છે. જ્યારે કોઈ જીવ સંપૂર્ણ જરૂરિયાતની સ્થિતિમાં હોય, જેમ કે વ્યસની ઉપાડની પીડામાં હોય,
ત્યારે તેના માટે નૈતિકતાનો કોઈ અર્થ નથી રહેતો.
બિલકુલ. તેનું એકમાત્ર લક્ષ્ય પોતાની જરૂરિયાત સંતોષવાનું હોય છે, ભલે તેના માટે કોઈનો પણ ભોગ લેવો પડે.
અને આ જ અતૃપ્ત ભૂખ દુનિયાના મોટાભાગના અત્યાચારોનું મૂળ છે.
સાચું કહું તો આ પુસ્તક વિશે સાંભળીને જ અસ્વસ્થતા થાય છે. આ વાંચવું એ કોઈ સુખદ અનુભવ તો ન જ હોઈ શકે.
ચોક્કસ નથી. બરોઝનો હેતુ વાચકને મનોરંજન આપવાનો હતો જ નહીં. તેમનો હેતુ આઘાત આપીને જગાડવાનો હતો. તે આપણી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
તો અંતે આ પુસ્તક આપણને શું શીખવે છે? તેની કાયમી અસર શું છે?
નેકેડ લંચ શીખવે છે કે સાચી સ્વતંત્રતા કોઈ સ્થિર અવસ્થા નથી. એ આપણી અંદર અને બહારની નિયંત્રણકારી શક્તિઓ સામેનો એક સતત સંઘર્ષ છે.
અને આજે પણ એ પ્રાસંગિક છે?
મને તો લાગે છે કે પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે. આજે સર્વેલન્સ, કોર્પોરેટ મેનિપ્યુલેશન અને માહિતીના યુગમાં બરોઝની વાત વધુ સાચી લાગે છે.
ખરેખર બરોઝે જે નિયંત્રણની વાત કરી હતી તે આજે વધુ સૂક્ષ્મ અને વ્યાપક બની ગયું છે.
અને એટલે જ તેની બધી ભયાનકતા છતાં નેકેડ લંચ એક અત્યંત નૈતિક અને મહત્વપૂર્ણ કૃતિ છે. તે આપણને ભ્રમણાઓથી મુક્ત થવા માટે પડકાર ફેંકે છે.
બરોઝે ડ્રગ્સ, અમલદારશાહી અને ભાષા દ્વારા નિયંત્રણની વાત કરી. આ ચર્ચા પછી મનમાં એક વિચાર આવે છે, જો બરોઝ આજે જીવિત હોત તો સોશિયલ મીડિયા એલ્ગોરિધમ્સ અને ડિજિટલ સર્વેલન્સની દુનિયા વિશે શું લખત? કદાચ ઇતિહાસમાં આનાથી વધુ સંપૂર્ણ નિયંત્રણ પ્રણાલી ક્યારેય બની જ નથી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.